से दौलत राज राम जी कृत 6 ढाळा ने बीजी ढाळा चाले छे, तेमा 5मी गाथानो भावार्थ आपणे चाले छे। 5मी गाथामां અજીવ તત્વની ભૂલ અને આશ્રવ તત્વની ભૂલ બે દેખાડે છે। 37મો પાનું છે, આમાં પેજ નંબર 37। અજીવ તત્વની ભૂલમાં શું કીધું કે શરીરની અવસ્થા છે તેને પોતાની માને છે, પોતે શરીરથી ભિન્ન હોવા છતાં શરીરની જે જે ઉષ્ણ અવસ્થા થાય તો મને તાવ આવ્યો, એની ઠંડી અવસ્થા થાય તો મને નુકસાન થયું, એ પ્રકારે શરીરની અવસ્થાને પોતાની અવસ્થા માને છે તે અજીવ તત્વની ભૂલ છે। શરીરનો સંયોગ થતાં મારો જન્મ થયો, શરીરનો વિયોગ થતાં મારું મરણ થયું, એ પ્રકારે અનેક પ્રકાર, પછી એમાં ઠંડી ગરમ રોગ નિરોગ, શરીર કપાઈ જાય તો હું કપાઈ જાય વગેરે જે માને છે તે ભૂલ છે તેની વાત કરી। એમાં નીચે ફૂટનોટ છે 37માં પેજ ઉપર, આત્મા અમર છે। આત્મા અમર છે કેદા એનો ક્યારે પણ મૃત્યુ એટલે કે નાશ થતો નથી। અ એટલે નહીં, મર એટલે નાશ। આત્મા એક અવસ્થાથી બીજી અવસ્થા રૂપે થાય છે પણ ક્યારેય તેનો નાશ થતો નથી। તે વિષ અગ્નિ શસ્ત્ર અસ્ત્ર કે બીજા કોઈથી મરતો નથી। પોઈઝન આપે, ફાયર લાગે કે કોઈ શસ્ત્રથી આત્માનો ક્યારે પણ નાશ થતો નથી, અને જો નાશ થતો નથી તો તે ઉત્પન્ન પણ થતો નથી। શ્રીમદજીએ તો 6 પદના પાઠમાં એના માટે બધું સિદ્ધ કર્યું છે કે આત્મા છે, છે તો કેવો છે, નિત્ય છે। આત્મા કોઈ 2-4 પદાર્થ ભેગા કરીને નવો ક્રિએટ કર્યો હોય એવો તો કોઈ કાળે નથી। આત્મા કેવો પદાર્થ છે એમાં એક સરસ સેન્ટન્સ છે, આત્મા સંયોગે કરીને પદાર્થ નથી, આત્મા સ્વભાવે કરીને પદાર્થ। જેવી રીતે કોઈ પાણી બનાવ્યું તેમાં શું બન્યું, હાઇડ્રોજન અને ઓક્સિજનનું કમ્બાઈન બનાવ્યા ત્યારે પાણી બન્યું, આની 2 છૂટા પડે તો પાણી વયું જાય છે। એમ પાણી કેવું છે, સંયોગી પદાર્થ છે, 2 વસ્તુને ભેગા થવાથી ક્રિએટ થયું છે। એમ આત્મા કોઈ 2-3 પદાર્થ ભેગા થયા અને આત્મા ક્રિએટ થયો છે, ઉત્પન્ન થયો છે એવું તો ક્યારેય નથી। સ્વભાવે કરીને પદાર્થ હોય ક્યારેય નવો ઉત્પન્ન ન થાય। હાઇડ્રોજન કોણ નવો ઉત્પન્ન કરી શકે, ઓક્સિજન કોણ નવું કરી શકે, એનું રૂપાંતર એક ગેસમાંથી, પણ બેઝિક વસ્તુ જે હોય એ નવી કોઈ દી ઉત્પન્ન થતી નથી। એમાં ચેન્જ થયા છે કરે, પણ નવી વસ્તુ સ્વભાવે કરીને વસ્તુ હોય તે નવી ઉત્પન્ન થતી નથી। એમ આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, કોઈ સંયોગથી ભેગો થયો હોય તો એ સંયોગ છૂટતા પાછો એ વસ્તુનો નાશ થઈ જાય છે, પણ એવું આત્મામાં બનતું નહીં હોવાથી નાશ પણ ન થતો અને કોઈ દી નવો ઉત્પન્ન પણ થતો નથી। મરણ વિયોગ તો માત્ર શરીરનું જ થાય છે, મરણ એટલે એનું છૂટવા પણ, શરીરની જે અવસ્થા હતી હવે તે રાખ રૂપે થાય છે, તેને આપણે શરીરનું મરણ કહીએ છીએ। બાકી જગતમાં કોઈ પદાર્થ નવો ઉત્પન્ન થાય અને કોઈ પદાર્થ નાશ પામે એવું ક્યાંય હોતું નથી। છતાં અજ્ઞાની જીવ મિથ્યાત્વથી શરીરની અવસ્થાને પોતાનીમાં, પોતાને પર રૂપે માને છે અને પરને પોતા રૂપે માને છે તે અજ્ઞાનતાથી માને છે। હવે આશ્રવ તત્વની ભૂલ, જીવ અથવા અજીવ કોઈ પણ પર પદાર્થ આત્માને કાંઈ પણ સુખ દુઃખ બગાડ સુધાર કરી શકતા નથી। જીવ અથવા અજીવ, સામો કોઈ જીવ અથવા સામો કોઈ અજીવ પદાર્થ આત્માને કાંઈ પણ સુખ પણ આપે નહીં અને દુઃખ પણ આપતું નથી। પર પદાર્થ ગમે તે હો, સામો જીવ હો કે સામો જળ અજીવ પદાર્થ હો, આ આત્માનું એટલે કે મારું કાંઈ પણ બગાડ કે સુધાર કરી શકતા નથી, મારું હિત કરી શકે કે અહિત કરી શકે એમ નથી। પર પદાર્થ જો આપણું બગાડ સુધાર કરે તો આપણે કેવા થઈ ગયા, રમકડા જેવા થઈ ગયા, જેમ રમકડાને ચાવી આપે તો શું થાય છે, કામ કરે એમ કોઈ એક જણ, અને એમાં શું થાય, એક જણ મને બગાડવા ઈચ્છે અને એક જણ સુધારવા ઈચ્છે તો મારી તો શું સ્થિતિ થાય, ફૂટબોલ ના દડા ની પણ બે જણા મારે શું થાય, તો શું થાય, એકબીજા ઓપોઝિટ કરે, જેમ કે ને બે આખલા બાંધતા હોય ઝઘડો કરે તો ખો કોનો થાય, એમ પછી આપણું શું દશા થાય? એમ હું કોઈ પરાધીન નથી કે બીજાથી મારામાં કાંઈ થાય એવો હું પરાધીન નથી. હું મારું કાર્ય કરવામાં પૂરેપૂરો સ્વતંત્ર છું. હું જ મારું બગાડું છું, હું જ મારું સુધારું છું. કોઈ બીજો મને બગાડે સુધારે નથી. મારું સારું કરવું ખરાબ કરવું એ જવાબદારી મારા ઉપર છે. કોઈ સામો જીવ કે સામો અજીવ પદાર્થ મારું કાંઈ પણ બગાડ સુધાર કરી શકતા નથી, છતાં અજ્ઞાની તેમ માનતો નથી. આવી તો વસ્તુ સ્થિતિ છે, છતાં અજ્ઞાની તે વાત સ્વીકારતો નથી. પરમા કર્તૃત્વ, મમત્વરૂપ મિથ્યાત્વ અને રાગ દ્વેષાદી શુભાશુભ આશ્રવ ભાવ તે કેવા છે? પ્રત્યક્ષ દુઃખ દેનારા છે. પરમા કર્તૃત્વ, કરતા પણ આની બુદ્ધિ, હું પરનો કરતા છું અને પર મારા છે એવું મમત્વરૂપ જે મિથ્યાત્વ અને રાગ દ્વેષ આદિ શુભ અશુભ ભાવ બધા આશ્રવ, પાંચ પ્રકારના બધા જ આશ્રવ તે કેવા છે? પ્રત્યક્ષ દુઃખ દેનારા છે. મિથ્યાત્વ ભાવ છે ત્યાં દુઃખ છે, જ્યાં રાગ દ્વેષ છે ત્યાં દુઃખ છે. એમાં કોઈને પૂછવા જવું પડે એવું નથી. પ્રત્યક્ષ દુઃખ આપનારા છે અને બંધના જ કારણ છે, આશ્રવપૂર્વક બંધ થાય છે. તો પુણ્ય પાપ, શુભાશુભ ભાવ અને મિથ્યાત્વ કેવા છે? આશ્રવ છે અને આશ્રવપૂર્વક બંધ થાય છે, બંધના કારણ છે. છતાં તેને અજ્ઞાની જીવ સુખકર જાણીને સેવે છે. એને કેવા માને છે? સુખના કારણ છે. જેમ કોઈને ઝેર ચડ્યું હોય એને કડવો લીમડો ખવડાવે તો શું ખાય? એને મીઠો લાગે. આ બનેલું એવું બને છે અને તો એને સમજવું કે ઝેર ચડ્યું છે. કોઈને સપ કે ડંસ હોય ને ત્યારે ન્યા પહેલાના જમાનામાં કદાચ કોઈને ખબર હોય, લીમડો ખવડાવે ને એને જો કડવો ન લાગે તો સમજવું ઝેર ચડી ગયું. એમાં અજ્ઞાનીને શેનું ઝેર ચડ્યું છે? મિથ્યાત્વનું ઝેર ચડ્યું છે. જેથી શુભાશુભ ભાવ દુઃખના કારણ હોવા છતાં કેવા લાગે છે? મીઠા લાગે છે. બીજું ગુરુદેશી દ્રષ્ટાંતે જેને સન્નિપાત થઈ ગયો હોય, હનેપાત જેને કહે ને, એમાં ક્યાં રોગ હોય? વાત, પિત્ત અને કફ. એ જેને વકરી ગયા એ કેવો છે? બહુ હસે, જોર જોરથી હસે છે. એ હસે છે કે દુઃખી છે? દેખાય છે તો હસતો દેખાય છે. એમ આ અજ્ઞાની જીવ જે મોલામાં શું છે? વાત, પિત્ત, કફ, એનાને શું થયા છે? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર એટલા વધી ગયા છે કે આશ્રવ દુઃખ દેનારા હોવા છતાં તેને કેવા માને છે? સુખદાયક માને છે. તાને પ્રશ્ન તો થાય ને, તો કરવું શું? બે છોડાવી દો છો તમારે, પછી અમારા હાથમાં રહેશે હું? પાપ તો છોડાવે ત્યાં સુધી તો ચિંતા નહોતી, પણ હવે શું છોડાવે છે? પુણ્ય છોડાય તો આપણે શું થશું? આપણામાં લટકી રહેશું ને? લટકી નહીં રે, તારા સ્વભાવમાં જાય. જ્યાં આશ્રવ નથી, જ્યાં આકૃતા નથી, એવા તું સ્વભાવમાં જાય. આશ્રવ દુઃખદાયક છે, ચાહે સો પુણ્ય આશ્રવ હો ચાહે સો પાપ આશ્રવ. છતાં તને અજ્ઞાનતાથી તે સુખમય લાગે છે. જોન્ડિસ થઈ ગયો હોય એને શું દેખાય? બધું તો પીવું હશે ને. પીએમ કે ને મને દેખાય છે ને, એ શું કે? મને દેખાય. આપણને આપણા અભિપ્રાય ઉપર કેટલું હોય છે? મને લાગે છે, હું માનું છું. તારા અભિપ્રાય સાચો જ કે ખોટો એ પહેલાં તું તપાસ જે, પછી તારા અભિપ્રાયનો આગ્રહ રાખજે. આપણા અભિપ્રાયનો આપણને આગ્રહ બહુ હોય છે કે મને આમ લાગે છે ને, હું આમ માનું છું ને, મને આમ દેખાય છે ને. આપણા લાગવા ન લાગવા ઉપર સત્યનો આધાર નથી, સત્ય પ્રમાણે આપણે માનવું છે. તો આશ્રવ પ્રત્યક્ષ દુઃખ દેનારા છે અને બંધના કારણ. બે વાત કરી, દુઃખના દેનારા છે અને બંધના કારણ છે. છતાં એને અજ્ઞાની જીવ સુખના કારણ માને છે, સુખ દેશે એમ જાણીને સેવે છે. વળી સુભાવ પણ બંધનું કારણ છે. સુભાવ પણ શા માટે? કે અશુભ ભાવ તો બંધનું કારણ છે જ, પણ શુભ ભાવ પણ બંધનું કારણ છે. સ્વભાવથી શું થાય, શેનો બંધ થાય? સ્વર્ગનો બંધ થાય છે, સાતા વેદનીનો થાય છે, ઉચ્ચ ગોત્રનો બંધન થાય છે, એનાથી છૂટાતું નથી. આશ્રવ શુભ આશ્રવ પણ પુણ્ય પ્રકૃતિના બંધનું કારણ થાય છે, છૂટવાનો ઉપાય નથી. બંધનું કારણ છે, આશ્રવ છે, અને તેને હિતકર માને છે. આ અજ્ઞાની જીવ આવી ભૂલ કરે છે. જે છોડવા જેવા છે એને કેવા માને છે? આદરવા જેવા માને. જે છોડવા જેવા સ્વભાવ હતા તેને ગ્રહણ કરીને આદરવા જેવા માને છે, હિતકર માને છે. પરદ્રવ્ય જીવને લાભ નુકસાન કરી શકે નહીં, છતાં તેને ઇષ્ટ અનિષ્ટ માની તેમાં પ્રીતિ અને અપ્રીતિ કરે છે. પર પદાર્થ જીવને લાભ પણ કરે કે નુકસાન કરે એવું જગતમાં બનતું નથી. પરદ્રવ્ય જો લાભ નુકસાન કરતા હોય તો પરદ્રવ્ય ક્યારે જગતમાં નથી? હંમેશા છે. તો પહેલાં જો એ પરદ્રવ્ય લાભ કરતા હોય તો અનંતકાળમાં લાભ કેમ ન થયો? અને પરદ્રવ્ય જો નુકસાન કરતા હોય તો પછી આપણને લાભ કેદી થશે? કારણ કે પરદ્રવ્ય તો હંમેશા રહેવાના છે, તો આપણને છૂટશું કેદી? અને જો લાભ કરતા હો તો અનંતકાળમાં આપણું હિત કેમ ન થાય? પરદ્રવ્ય જીવને લાભ નુકસાન કરે એવું બનતું નથી, છતાં તેમાં ઇષ્ટ અનિષ્ટ માને છે. કોઈ પદાર્થ પોતાની કલ્પનાથી કોઈ સારા લાગે છે તો તેમાં રાગ કરે છે, ખરાબ લાગે છે તો તેમાં દ્વેષ કરે છે. ઇષ્ટ અનિષ્ટ માને છે અને તેમાં પ્રીતિ અપ્રીતિ, રાગ અને દ્વેષ. જો માનવા ઉપર રાગ દ્વેષ થયો, શ્રદ્ધામાં એને કોકને સારા માને છે તો તેના પ્રત્યે રાગ પ્રીતિ થયા વગર રહેને, અને અભિપ્રાયમાં કોઈ ખરાબ લાગે તો એના પ્રત્યે દ્વેષ થયા વગર રહેતો નથી. ખરેખર આ જીવને ભ્રાંતિથી આવું બધું થાય છે. જેમ મૃગજળમાં પાણી છે એવું મૃગને કેવું લાગે છે? પાણી છે એવું લાગે છે તો શું કરે છે? દોડે છે. આપણે પણ ઘણી તડકામાં આપણને લાગે છે ને પાણી છે તેવું લાગે છે. આંખ ત્રાસી કરીએ તો ચંદ્રમા કેટલા દેખાય છે? બે દેખાય છે. શ્રીમદજી એવો દ્રષ્ટાંત આપ્યો છે કે આ જીવને અજ્ઞાનીને ભ્રાંતિથી પોતાનું સાચું સ્વરૂપ દેખાતું નથી. જેમ ત્રાસી આંખ કરવાથી ચંદ્રમા બે દેખાય છે, બે હશે ને ચંદ્રમા પણ. આપણને દેખાય ખોટું? આપણને દેખાય કંઈ ખોટું હોય? આપણે બધું જ સાચું જોઈએ છે ને. આપણે જો બધું સાચું જોતા હોય ને તો મને તો કાલે પિત્તળમાંય સોનું દેખાશે તો લાભ ઘણો થશે. મને દેખાય છે એટલે સાચું છે એમ નથી. આપણી ભૂલ છે કે નહીં એ પહેલાં આપણે ચકાસવું જોઈએ. પણ અજ્ઞાની પાસે એટલી ધીરજ ને ફુરસદ ક્યાં છે કે મારો અભિપ્રાય હું તો પહેલાં તપાસું, કોઈને ખોટા કહેતા પહેલાં હું સાચું છે કે નહીં એ તો નક્કી કરું કે નહીં. આપણે શું કરીએ છીએ? હું તો સર્વાંગે સાચો છું, બીજા બધા ખોટા છે, એમ પોતે પોતાના અભિપ્રાયનો વિચાર કરવું જોઈએ કે મારો અભિપ્રાય મારી માન્યતા સાચી છે કે નથી, એ પછી બીજા આગળ હું વાત કરવા જાઉં. પણ દરેકને અજ્ઞાનીને પોતાના અભિપ્રાયનો એવો હઠ હોય છે. તો પર પદાર્થમાં પ્રીતિ અપ્રીતિ કરે છે, મિથ્યાત્વ રાગ દ્વેષનું સ્વરૂપ ઓળખતો નથી, તે દુઃખદાયક છે, છોડવા જેવા છે એવું એનું સ્વરૂપ ઓળખતો નથી. પર પદાર્થ મને સુખ દુઃખ આપે છે અથવા રાગ દ્વેષમો કરાવે છે એમ તે માને છે, આ આશ્રવ તત્વની ભૂલ છે. પર પદાર્થ મને રાગ દ્વેષ કરાવે છે અને રાગ દ્વેષ થાય છે એમાં મને કોક રાગ સારો છે ને કોક રાગ ખરાબ છે, શુભ રાગ મને ભલો છે અશુભ રાગ ખરાબ છે એવું જે માને છે તે આશ્રવ તત્વની ભૂલ છે. આશ્રવ શબ્દ શું દેખાડે છે? આવવું. આ એટલે મર્યાદા, મને સર્વ એટલે આવવું. જેનાથી નવા કર્મો આવે તેનું નામ આશ્રવ કહેવામાં આવે. તો કર્મો આવે સારું છે? હોડકામાં પાણી આવે તો સારું ને? તો ભલે ને સારું, કદાચ એમાં બીજું મીઠું પાણી ભરે તો સારું ને, તો હોડકું નહીં ડૂબે ને. ભલે ખારું સમુદ્રનું પાણી નહીં પણ મીઠું પાણી ભરાય તો સાકરવાળું પાણી ગમે તેવું હો ભરાય તો એ હોડકું ડૂબવાનું છે. એમ શુભ હો કે અશુભ બે ભાવથી જીવને બંધન થવાનું છે. નવા કર્મો આવવાના છે, એ કોઈ છૂટવાનો માર્ગ નથી. માટે આ જીવ શુભ ભાવને ભલા માને, અશુભ ભાવને ખરાબ માને, પરદ્રવ્ય મને રાગ દ્વેષ કરાવે છે એવું જે માને છે તે આશ્રવ તત્વની ભૂલ. આશ્રવ પોતાના અજ્ઞાનતાથી થાય છે. રાગ દ્વેષ શેના કારણે થાય છે? ઈષ્ટ અનિષ્ટ અભિપ્રાયથી. તો મિથ્યાત્વથી રાગ દ્વેષ થાય છે એમ ન માનતા પરદ્રવ્ય મને રાગ દ્વેષ કરાવે છે એ પણ ભૂલ છે, અને શુભ રાગ સારો અશુભ રાગ ખરાબ એ પણ એક ભૂલ છે. બનારસી દાસજીએ તો આના ઉપર સરસ એક વાત લખી છે, આપણે કોઈ જુગાર તો રમીએ નહીં, શિકાર કરીએ નહીં, માંસ ભક્ષણ કરીએ નહીં, બરાબર છે ને? હા કે ના? હજી એમાં જોરદાર હા નથી આવતી, વિચારવું પડે છે એટલામાં. એમાં શું વિચારવાનું જોરથી? બનારસી દાસજીએ તો નાટક સમયસારમાં કીધું કે આપણે એવા સાત વ્યસન કરીએ છીએ જે પુણ્યમાં સારું અને પાપમાં ખરાબ માને છે, જુગાર છે. પુણ્યમાં મારી જીત ને પાપમાં હાર તે કેવો છે? ભાવ જુગાર છે. જે શરીરને પોતાનું માને છે, મમત્વ કરે છે, માંસાહારી છે. આ શરીરની અંદર શું ભર્યું છે બધું, અને એને મમતા કરે છે તો એ કેવો છે? માંસાહારી છે. એવી રીતે એમને અધ્યાત્મ ઉપર સાત વ્યસન ઉતાર્યા છે કે ભાઈ તું વિચાર કર, આ મમતા શરીર માંસનું ભરેલું અને એમાં મમતા કરે છે, તને માંસ ભક્ષણ છે. પુણ્ય થતાં પોતાને હોંશ આવે છે જીત, પાપ થતાં પોતાની હાર. જુગારમાં એ જ હોય છે ને હાર જીત. આ એક તારો ભાવ જુગાર છે. તો આવા દ્રવ્ય તો સાત વ્યસન હોય નહીં, પણ ભાવ વ્યસન પણ ટાળવા જરૂરી છે. તો એ આશ્રવ તત્વમાં ભૂલ દેખાડી. હવે છઠ્ઠી ગાથા, બંધ અને સંવર્ત તત્વની વિપરીત શ્રદ્ધા. સાત તત્વની આપણે વિપરીત શ્રદ્ધા ચાલે છે. સાત તત્વની વિપરીત શ્રદ્ધા તેનું નામ શું છે? અગ્રહિત મિથ્યાત્વ. અને અગ્રહિત મિથ્યાત્વ શા માટે આપણને અહીંયા બતાવે છે? કારણ કે ચાર ગતિના દુઃખનું કારણ હોય તો તે મિથ્યા દર્શન જ્ઞાનને ચારિત્ર છે. એટલે જો ચાર ગતિના દુઃખ ટાળવા હોય તો આ મિથ્યા દર્શન જ્ઞાનને ચારિત્રને ટાળવા પડશે. અને દરેકમાં બબ્બે ભેદ છે, ગ્રહિત મિથ્યા દર્શન, અગ્રહિત મિથ્યા દર્શન. ગ્રહિત મિથ્યા જ્ઞાન, અગ્રહિત મિથ્યા જ્ઞાન, ગ્રહિત મિથ્યા ચારિત્ર ને અગ્રહિત મિથ્યા. એમાં આપણને સૌથી પ્રથમ અગ્રહિત મિથ્યા દર્શન એટલે સાત તત્વની ભૂલનું વર્ણન અહીંયા ચાલે છે. એમાં જીવની વાત કરી, અજીવની અને આશ્રવ, ત્રણ તત્વની ભૂલ શું થઈ તે બતાવે છે. હવે બંધ અને સંવર. શુભ અશુભ બંધ કે ફલ મજાર, રતિ અરતિ કરે નિજ પદ વિસાર. આત્મ હિત હેતુ વિરાગ જ્ઞાન, તે લખે આપકુ કષ્ટ દાન. તેનો અહીંયા આપણે અન્વયાર્થ છે, ચિત્રમાં પણ દેખાડે છે કે શુભ અને અશુભના બંધનું ફળ શું છે. કે શુભ ભાવના ફળમાં કેવી દેખાડી છે? અનુકૂળતા દેખાડી. અને અશુભના ફળમાં કેવું દેખાડ્યું છે? નિર્ધનતા અને ગરીબાઈને એવું દેખાડ્યું છે. એ શેની ભૂલ છે? બંધ તત્વની. અને બાજુમાં શું દેખાડ્યું છે? વિરાગ જ્ઞાન. એને શું કરે છે? ના પાડે છે કે મારે એવું જ્ઞાન જોતું નથી. વિતરાગી મુનિ દેખાડ્યા છે ને, એ વિતરાગતા દેખાડે છે. ને બાજુમાં લેમ્પ દેખાડ્યું છે, શેનું સૂચક છે? જ્ઞાનનું. જીવને જ્ઞાન તો જોવે છે, પણ કેવું જ્ઞાન જોવે છે? રાગ દ્વેષ વધે એવા જ્ઞાન ભેગા કર્યા છે. કેવું જ્ઞાન ભેગું કર્યું છે? રાગ દ્વેષ જેનાથી વધાર્યા છે એવું જ્ઞાન કર્યું છે. પણ વિતરાગતા વધે તેવું જ્ઞાન એણે ક્યારેય પ્રગટ કર્યું કે મેળવ્યું નથી. તો તેની અહીંયા સમર્તત્વમાં વાત કરશે. એનો અન્વયાર્થ, મિથ્યા દ્રષ્ટિ જીવ જેની ઊંધી માન્યતા છે, ખોટો અભિપ્રાય છે, વિપરીતપણે જે માને છે એવો જીવ આત્માના સ્વરૂપને ભૂલી જઈને, આ બંધ તત્વની ભૂલ દેખાડે છે, પોતાના સ્વરૂપને તો ક્યારેય યાદ કરતો નથી. હું કેવું આત્મદ્રવ્ય છું, મારામાં કેવા અનંતા ગુણ છે, અને મારી નિર્મળપણતી કેવી હોય છે એવું તો ક્યારેય વિચારતો નથી. જેને યાદ કરવું જોઈએ તેને ભૂલી ગયો છે, અને જે ભૂલવા જેવા છે એને નિરંતર યાદ કરે રાખે છે. આત્માના સ્વરૂપને, પોતાની હયાતીને, પોતાના સ્વભાવને, અને પોતાના સ્વભાવને ભૂલી ગયો હોવાથી જ્ઞાની વારંવાર એના સ્વભાવને યાદ અપાવે છે. આત્મધર્મની શરૂઆત કરી હતી ત્યારે એમના સંપાદક કોણ હતા? રામજીભાઈ હતા ને. એમાં એક જણે પત્ર લખ્યો, એડિટરને ઘણા આવે ને લેટર્સ, કે તમે વારંવાર એકની એક વાત શું કામ કરો છો? અને ઘણા કે તમે બધા આત્મા આત્મા કરી રાખો છો, વારે ઘડી આત્માની વાત શું કામ કરો છો? તો રામજીભાઈ શું ઉત્તર આપ્યો? કે વારે વારે તમે આત્માને ભૂલો છો એટલે વારે વારે કેવું પડે છે. ન ભૂલતા થોડી કેવું પડે છે. એમ જ્ઞાની વારંવાર સ્વરૂપને શું કામ યાદ કરાવે છે? કે આપણે આત્માના નિજ સ્વરૂપને, આપણી પોતાની હયાતીને ક્યારે ભૂલી ગયા છીએ? ક્યારે ભૂલી ગયા? યાદ જ કર્યું હોય તો ભૂલવાનો સવાલ છે ને. અનંત કાળમાં ક્યારે યાદ જ કર્યું નથી પછી ભૂલવાનો? તો ખરેખર પોતાને પોતાના સ્વરૂપનું જ ક્યારે સ્મરણ? અરે એનું સ્વરૂપ વિચારમાં હજી નથી લીધું. એટલા માટે પૂજ્ય ગુરુદેવજી વારંવાર ભગવાન આત્મા, ભગવાન આત્મા, શા માટે? તારા સ્વરૂપનો એકવાર ચિંતન તો કર, એનો વિચાર તો કર. પોતાના સ્વરૂપને ભૂલી ગયા રૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી ટળે એમ નિશંક જાણવું. શ્રીમદજીનું એ પ્રકારનું એક વાક્ય છે, પોતાના સ્વરૂપનું અજ્ઞાન, જ્ઞાન મળવાથી, બીજો કોઈ એનો ઉપાય નથી. જ્ઞાન મળવાથી ટળે છે એમ શું જાણવું? નિસંકપણે જાણવું. તો સ્વરૂપ, પોતાના આત્માનું નિજ સ્વરૂપ હયાતી, તેને ભૂલી જઈને, અનાદિકાળથી ભૂલી જઈને કર્મ બંધનના સારા ફળમાં પ્રેમ કરે છે. સાતા વેદનીનો ઉદય આવે, સ્વર્ગની ગતિ મળે, એવો સારા પુણ્યની પ્રકૃતિનો બંધ થાય તેમાં કેવું માને છે? મજા માને છે, પ્રેમ કરે છે, સુખ માને છે. કેવો છે આ જીવ? કર્મના બંધનમાં એ પ્રેમ કરે છે. જે કર્મના બંધનમાં પ્રેમ કરે છે એને છૂટવાની ભાવના નથી. આ અનુકૂળતા મળી છે શેના કારણે મળી છે? સુખ પ્રકૃતિ પુણ્યની પ્રકૃતિના ફળમાં મળ્યું છે. અને એમાં એને મજા જો લાગે છે એનો અર્થ શું? એને છૂટવાની ભાવના નથી. કર્મ બંધન હજી મીઠું લાગે છે. એ શુભ હો કે અશુભ, બંધન જેને મીઠું લાગે છે તેને છૂટવાની ભાવના નથી. સોનાની બેડી પગમાં પડી હોય મજા આવે ને? મજા આવે છે તો એનો અર્થ કે તને છૂટવાની ભાવના ઝંખના નથી. તો અજ્ઞાની જીવ કર્મ બંધન, કોઈ પુણ્યને કાળે સારા, સારા એટલે સાતા વેદની હોય, શુભ હોય, બારમાં ઉચ્ચ ગોત્ર હોય, બારમાં સ્વર્ગ આદિ ગતિનું આયુષ બંધાણું હોય, નામ કર્મમાં જસ મળતો હોય, એવી પુણ્યની પ્રકૃતિ બંધાય તેમાં એ પ્રેમ કરે છે. અને કર્મ બંધના ખરાબ ફળમાં, ખરાબ કહેતા અશુભમાં, પાપ બંધનમાં તે દ્વેષ કરે છે. અસાતાને કારણે શરીરમાં રોગ આવે છે, લોકો તેને અપજસ આપે છે, શરીર કુરૂપ હોય છે વગેરે, જ્યાં ફળ આવે છે એમાં અજ્ઞાની શું કરે છે? ખેદ કરે છે, દ્વેષ કરે છે, પોતાને અંદરમાં આકુતા થાય. અનુકૂળતા મળે છે રાજીપો થાય, પ્રતિકૂળતા મળે છે ખેદ કરે છે, દ્વેષ કરે. અરે ભાઈ, આ બંને કર્મ બંધનનું ફળ છે, શુભ પ્રકૃતિનું કે અશુભ પ્રકૃતિનું, બંને અંતે તો શું છે? બંધન. આ જીવને બંધન પણ એટલું વાલું થઈ ગયું છે કે છૂટવાની પણ એને ઝંખના હવે રહી નથી, એટલો બંધનનો પ્રેમ થઈ ગયો છે. તે બંધ તત્વની ભૂલ છે કે એક બંધન સારું લાગે છે, એક બંધન ખરાબ લાગે છે, પણ બંધન તે બંધન છે, બે છોડવા જેવું છે એવી એ ભાવના કરતો નથી. એ ઉપલી વાત કરી તે બંધ તત્વ સંબંધીની ભૂલ. હવે જે કરે છે તે સંવર તત્વ સંબંધી ભૂલ. બંધ તત્વમાં શું ભૂલ કરે છે? શુભ કર્મની પ્રકૃતિ બંધાય સારી લાગે છે, અશુભ કર્મની બંધાય તે ખરાબ લાગે. શુભ કર્મને કારણે અનુકૂળતા મળે સારા લાગે, અશુભને કારણે પ્રતિકૂળ મળે તે ખરાબ. બે તેની ભૂલ છે. અનુકૂળતા પ્રતિકૂળતા એ કોઈ સુખ કે દુઃખ નથી, બે છોડવા જેવા છે, સાતા કે અસાતા બંને છોડવા જેવું છે, છતાં બેમાં ફરક કરે છે તે બંધ તત્વની ભૂલ છે. તથા જે વિરાગ, રાગ દ્વેષનો અભાવ, વિરાગ એટલે રાગ દ્વેષ બંનેનો અભાવ, એટલે કે પોતાના અસલી સ્વભાવમાં, શું લખ્યું છે, અસલી સ્વભાવ અને નકલી વિભાવ. સ્વભાવ કેવો હોય? અસલી હોય. ને વિભાવ કેવો હોય? નકલી હોય. વિભાવ કોઈ દી કાયમ રહે ને, સ્વભાવ કાયમ રહે. માટે અસલી સ્વભાવમાં સ્થિરતારૂપ સમ્યક ચારિત્ર અને સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન તે આત્માના હિતના કારણ છે. પહેલી જ આપણે ગાથા મંગલાચરણ આની શરૂ કરી હતી, એમાં પહેલી જ ગાથામાં શું લખ્યું છે? પહેલી ગાથા કઈ છે? બોલાઈ જાય જલ્દી યાદ કઈ છે? જોઈએ આપણે પહેલી કઈ છે, જોઈને છૂટ છે, જોવાની છૂટ છે. પહેલી ગાથા સૌથી મંગલાચરણ કઈ છે? તીન ભુવન મે સાર, પછી વિતરાગ વિજ્ઞાનતા. એ અહીંયા વાત કરી, એ વિતરાગ વિજ્ઞાન કેવું છે? ત્રણેય ભુવનમાં સારભૂત છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે. પાછળ ચિત્ર પણ છે ને, વલણું વલે છાસ ને, તેમાંથી શું નીકળે છે? છાસ નું સાર શું છે? માખણ. અને માખણ નું સાર શું છે? ઘી છે. એમ આ જગતમાં પ્રાપ્ત કરવા યોગ્ય હોય તો શું છે? જ્ઞાન. અને કેવું જ્ઞાન? વિતરાગ. જે જ્ઞાન થી રાગ દ્વેષ ટળે તેવું જ્ઞાન જગતમાં પ્રાપ્ત કરવા યોગ્ય છે. આવું જ્ઞાન હોવા છતાં અજ્ઞાની શું કહે છે? મારે એવું જોતું નથી. પોતાના અસલી કાયમી ત્રિકાળી સ્વભાવમાં સ્થિરતારૂપ જે સમ્યક ચારિત્ર છે, સમ્યક ચારિત્ર કોને કહેવાય? સ્થિરતા. કોનામાં સ્થિરતા? પોતાના સ્વરૂપમાં. એક રાગ છોડીને બીજો રાગ કરવો એ સમ્યક ચારિત્ર નથી. પાપ રાગ છોડીને શુભ રાગ કરીએ છીએ એ કોઈ સમ્યક ચારિત્ર નથી. ખાવાનો રાગ હતો એની બદલે નથી ખાવાનો રાગ કરીએ એ કોઈ ચારિત્ર નથી. એક દિવસ કરીએ છીએ આજ નથી ખાવું તો આપણે શું માની લીધું? મને ચારિત્ર થઈ ગયું, મને તપ થઈ ગયો. એક રાગ છોડીને બીજો રાગ કરવો એ કોઈ સમ્યક ચારિત્ર નથી. પણ બે રાગ છોડીને, શુભ ને અશુભ બે રાગ છોડીને પોતાના ત્રિકાળી સ્વભાવમાં સ્થિર થવું, એકાગ્ર થવું, જેમાં કોઈ પણ રાગ રહેતો નથી, તે સમ્યક ચારિત્ર છે. તે સમ્યક ચારિત્ર અને સમ્યક જ્ઞાન, રાગ દ્વેષ રહિતનું જ્ઞાન, રાગ દ્વેષ રહિતની સ્થિરતા તે સમ્યક ચારિત્ર, રાગ દ્વેષ રહિતનું જ્ઞાન સમ્યક જ્ઞાન, અને રાગ દ્વેષ રહિતની આત્માની શ્રદ્ધા તેનું નામ સમ્યક. ત્રણેયમાં રાગ નથી આવતો. પોતાના ત્રિકાળી સ્વભાવની રાગ દ્વેષ રહિતની શ્રદ્ધા તે સમ્યક દર્શન, પોતાના ત્રિકાળી આત્માની રાગ દ્વેષ રહિતની જ્ઞાન તે સમ્યક જ્ઞાન, અને પોતાના ત્રિકાળી સ્વભાવમાં રાગ દ્વેષ વગરની સ્થિરતા તેનું નામ સમ્યક ચારિત્ર કહેવામાં આવે છે. એ ત્રણેય કેવા છે? આત્માનું હિત કરે, કલ્યાણ કરે, સુખ આપે એવું હોવા છતાં અજ્ઞાની તેને કેવા માને છે? દુઃખ આપે છે એવું માને છે. આખી વ્યાખ્યા સાથે કરતા જાય છે કે સંવર એટલે શું? સંવર એટલે શુદ્ધિની પ્રગટતા. અને શુદ્ધિની પ્રગટતા થતાં શું થાય છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય. સંવર, સંવર એટલે શુદ્ધિની પ્રગટતા થવી, ધર્મની શરૂઆત, મોક્ષ માર્ગની શરૂઆત. સાત તત્વો છે, એમાં જીવ તત્વ અને અજીવ તત્વ કોને દેખાડનારા છે? દ્રવ્યને દેખાડા. જીવ તત્વ જીવ દ્રવ્યને, અજીવ તત્વ પાંચ અજીવ દ્રવ્યોને. આશ્રવ, આશ્રવ એટલે જેના નિમિત્તે નવા કર્મો આવે છે. જેમ હોડકામાં કાણું પડ્યું હોય છે તો કાણા દ્વારા શું થાય છે? પાણી આવે છે. એમ આશ્રવ શું કરે છે? એના કારણે નવા કર્મો આવે છે. તો એવા રાગ દ્વેષ મોહના પરિણામ તે આશ્રવ છે. પછી બંધ કોને કહેવાય છે? કે જે હોડકામાં કાણા દ્વારા પાણી આવે છે, પાણી કેવું થાય છે? હોડકાની અંદર ભરાય છે, રોકાય છે. એ કાણા દ્વારા એક પાણી આવે ને બીજી દ્વારા નીકળી જતું હોત તો કાંઈ હોડકાને ડૂબવાનો ભય નથી રહેતો. પણ પાણી આવે છે અને આવીને શું થાય છે? રોકાય, સ્ટોર થાય છે હોડકામાં. એમ આશ્રવ દ્વારા શું થાય છે? કર્મો આવે છે. અને બંધ દ્વારા જીવ સાથે એક ક્ષેત્ર આવગા રોકાય છે, ચોટે છે, તેનું નામ બંધ છે. જેમ કોઈને સાંકળ ચેઇન ચેઇનથી બાંધો હોય, એ કેટલો દૂર જઈ શકે? જઈ તો શકે, દૂર જઈ શકે, કેટલો જઈ શકે? એની જેટલી લેન્થ હોય, સાંકળની જેટલી લેન્થ હોય એટલા રેડિયસમાં જઈ શકે. એમ આપણા પગમાં શેની સાંકળ બાંધી? પુણ્ય ને પાપની બાંધી છે. જીવને સંસારમાં શેની સાંકળ બાંધી છે? પુણ્ય અને પાપની. તો કેટલો જીવ જઈ શકે છે? જઈ શકે છે. ક્યાં સુધી જઈ શકે? ચાર ગતિમાં જાય છે. પાપની સાંકળ છે તો ક્યાં સુધી જાય છે? તિર્યંચ નરકમાં. પુણ્યની સાંકળ છે તો સ્વર્ગમાં અને મનુષ્યમાં જાય છે. ચાર ગતિમાં સંસારમાં જાય છે. એ ચાર ગતિને છોડીને સિદ્ધ દશામાં જાતો નથી. આ બંધન છે જીવને. જીવ મુક્ત રીતે સિદ્ધ દશામાં જઈ શકે એવું નથી, કારણ કે પુણ્ય પાપની સાંકળ બાંધી. જેમ કોઈ પશુને પગે બાંધ્યું હોય તો આંટા મારી શકે છે, પણ મુક્ત રીતે ગમે ત્યાં જઈ શકતો નથી. એમાં પુણ્ય પાપની સાંકળ છે. તો 84 લાખ યોનિમાં ચાર ગતિમાં એક ભવથી બીજા ભવમાં જઈએ છીએ. તો આ બંધન છે આપણને. હવે બંધનને ટાળવું, અટકાવવા માટે શું કરવું? હોડકામાં કાણું પડ્યું છે, હોલ પડ્યો છે, પાણી આવે છે, પાણી સ્ટોર થાય છે, તો હવે શું કરવું? પહેલા પાણીને કાઢવું, કાણાને બ્લોક કરવો. એમ અહીંયા કહે છે આશ્રવ પૂર્વક બંધન થયા કરે છે. તો સૌથી પહેલા શું કરવું? સંવર, આશ્રવને રોકવા. આશ્રવને રોકવા તે નાસ્તિથી છે, અસ્તિથી શુદ્ધતાની પ્રગટતા, ધર્મની શરૂઆત, મોક્ષ માર્ગની શરૂઆત, તેનું નામ સંવર કહેવામાં આવે છે. અને શુદ્ધતાની શરૂઆત થતાં શું પ્રગટ થાય છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર પ્રગટ થાય. તેની પહેલા વ્યાખ્યા કર. પોતાના તિકાળી સ્વભાવની શ્રદ્ધા કેવી? રાગ દ્વેષ વગરની, તેનું નામ સમ્યક દર્શન. પોતાના ત્રિકાળી આત્માનું રાગ દ્વેષ વગરનું જ્ઞાન જાણપણું, તેનું નામ સમ્યક જ્ઞાન. અને પોતાના ત્રિકાળી સ્વભાવમાં રાગ દ્વેષ વગરની સ્થિરતા, એકાગ્રતા, લીનતા, તેને સમ્યક ચારિત્ર કહેવામાં આવે છે. આ ત્રણ સંવર રૂપે છે. તો ચારિત્ર અને સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન તે આત્માના કેવા છે? હિતના કારણ છે, કલ્યાણના કારણ છે, સુખના કારણ. જ્યાં જ્યાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે ત્યાં સુખ છે, ત્યાં આનંદ છે. છતાં આવું હોવા છતાં તેને અજ્ઞાની, આત્માને દુઃખ આપનારા છે તેવું માને. એ શું માને? અરે ભાઈ, આ મુનિદશા કેવી? વન જંગલમાં એકલા રહેવું, ઉઘાડા પગે ચાલવું, કેવી ઠંડી હોય, કેવી ગરમી હોય ને, બિચારા દુઃખી હશે ને મુનિરાજ, કેવા હશે? અજ્ઞાની મુનિરાજની દયા ખાય, પણ મુનિરાજ કોની દયા ખાય છે? કે અરે આ ભવ પૂરો થયો, ક્યાં ચાર ગતિમાં તું રખડવા જાય, તારે મુનિરાજની દયા ખાવા જેવી? મુનિરાજ તો મોક્ષના પંથે છે, એમને તો અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય, તું ક્યાં ચાર ગતિમાં રખડીશ એનો વિચાર કર. ઘણા તો કે ને ચારિત્ર કેવું છે? મીણના દાંતે લોઢાના ચણા ચાવવા કેવું હોય? શું છે? મીણના દાંત અને લોઢાના ચણા, શું થાય? બહુ એવું દુઃખ હશે ને ચારિત્ર. અરે કોઈ એવું જો ચારિત્ર દુઃખદાયક હોય તો ચારિત્રને કોઈ ગ્રહણ કરે? જો દુઃખદાયક ચારિત્ર હોય તો સામેથી કોણ કામ એને ગ્રહણ કરે? અને જો ચારિત્ર દુઃખદાયક હોય તો દુઃખને ગ્રહણ કરવાથી સુખ મળે? એવું કોઈ લોજિક છે કે પહેલા દુઃખ ગ્રહણ કરો પછી તમને સુખ થશે? એવું કોઈ હોઈ શકે? ચારિત્ર દુઃખદાયક નથી, ચારિત્ર તો મહાન સુખદાયક છે. જ્યાં આનંદના ઉભરા વહે છે, જ્યાં અતિન્દ્રિય આનંદનો સમુદ્રમાં ભરતી આવે છે, તેનું નામ ચારિત્ર દશા કહેવામાં આવે છે. ચારિત્ર દશા દુઃખદાયક નથી, એ તો સુખથી ભરેલી છે. સમ્યક દર્શનના ચારિત્ર અતિન્દ્રિય આનંદમાં ભોગવટા પૂર્વકની જીવની શુદ્ધ પવિત્ર દશા છે, તેમાં દુઃખ નથી. અજ્ઞાનીને એમ લાગે છે, સંયોગથી જોવે છે, વન જંગલમાં એકલા રહેવું, ઠંડી ગરમી બધું હોય છે, બિચારા કે શું કરતા હશે. અરે ભાઈ, અતિન્દ્રિય આનંદના વેદનમાં એવા પેડા છે કે દિવસ છે કે રાત છે, બારમાં ઠંડી છે કે ગરમી છે એ પણ ખ્યાલ હોતો નથી, એવી મહાપવિત્ર દશાને તું દુઃખદાયક માને છે. અરે આ સમયે સમયે રાગ દ્વેષ છે તે મહાદુઃખનું કારણ છે. તો એ ચારિત્રને અજ્ઞાની જીવ દુઃખનું કારણ માને છે તે સંવર તત્વ સંબંધી ભૂલ છે. આત્માની વિતરાગી દશાને દુઃખદાયક માનવું તે સંવર તત્વની ભૂલ કહેવામાં આવે છે. તેનો ભાવાર્થ પેલા બંધ તત્વની ભૂલ કહે છે. અગાતી કર્મના ફળ અનુસાર પદાર્થોની સંયોગ વિયોગ રૂપ અવસ્થા થાય છે. શું લખે છે? આપણને જે આ સંયોગ વિયોગ મળે છે એ કોના કારણે મળે છે? આપણે બરોબર પ્રોપરલી મેનેજ કર્યું હોય, વ્યવસ્થિત બધું કર્યું એટલા માટે મળે છે ને. પ્રોપરલી બધું ધ્યાન રાખીએ, ઇન્વેસ્ટમેન્ટ બધું કરીએ તો બધું સરખું ચાલે છે ને. અહીંયા કહે છે તારા ઘાતી કર્મના કારણે, પૂર્વના પુન પાપને કારણે આ સંયોગ વિયોગ મળે છે. તારા વર્તમાન ઈચ્છાને કારણે, અભિપ્રાયને કારણે આ બધું મળતું નથી. તું ગમે તેટલી ઈચ્છા કરે તો આ અનુકૂળતા મળશે એવું નથી. પૂર્વના પુન પાપ અનુસાર છે તે આ વ્યવસ્થા ગોઠવાઈ જાય છે, તારા કર્યાથી એ થતી નથી. અગાતી કર્મના ફળ અનુસાર, પૂર્વે જેવા પુનપાપથી અગાતી કર્મમાં સાતા અસાતા બંધાણું હતું, પુણ્ય પાપ પ્રકૃતિ હતી, એનો ઉદય આવતા આ બધું ગોઠવાઈ જાય છે. તો સારું ને, હવે આપણે કાંઈ મહેનત કરવી નહીં, જવું નહીં, જોબ ઉપર જવું નહીં ને દુકાને ઓફિસે જવું નહીં, ઘરે બેઠા રહેવું. બરાબર છે, સાચી વાત છે. તારી એટલા પરિણામ જો ઘરે બેઠા આત્મા યાદ આવતો દુકાને નહીં જતો, તારી એટલી સ્થિરતા રહી શકતી હોય તો કાંઈ જરૂર નથી. દુકાન ખોલીશ એટલે જ કસ્ટમર આવશે ને પૈસા મળશે એવું, દુકાન ખોલીશ એટલે પૈસા આવે ને? દુકાન ખોલી એટલે તો આવે કે ન આવે? અરે દુકાન ખોલીને પાપનો ઉદય છે ને, કોઈ લૂંટવા વાળા આવશે. દુકાન ખોલીશ એટલે પૈસા ક્યાંથી, એવું ક્યાં નિયમ લઈ આવ્યો? બને જ કે નથી બનતું? દુકાન ખોલી એટલે પૈસા જો મળતા હોય તો પછી હું કામ આટલી બધી સિક્યુરિટી એલાર્મ રાખીએ છીએ? કેટલી મને એમ લાગે કોઈ બાકી નહીં હોય ઘર કે દુકાન. જો આપણે પૈસા દુકાન ખોલવાથી મળતું હોય, આપણને ક્યારે પણ વસ્તુ સ્વરૂપને સત્ય રીતે સ્વીકારતા નથી. આપણે આપણા અભિપ્રાય ઉપર દોડીએ રાખીએ, શું વસ્તુ સ્વરૂપ છે ત્યાં સુધી પહોંચવાનો ક્યારે પ્રયાસ મહેનત કર્યો નથી. પુનના ઉદય છે, સેજે મળી રહે છે. નાનું બાળક છે, એ કમાવા કેટલા ગયા પૈસા, છતાં એની ઈચ્છા પૂરી થાય છે કે નથી થતી? શા માટે થાય? એવો એનો પુનનો ઉદય છે કે એના મા બાપને એવી જ ભાવના થાય કે માગી આપવું. એનો બને છે કે નહીં? કઈ એક પૈસા કમાવા જાય છે અને છતાં બધી એની ઈચ્છા શા માટે? જેને ગુજરાતીમાં કહે ને પાણી માગે ને દૂર થાય, શું કામ? એ કેટલું કમાય ગયા? આપણે બધા કે ભાઈ પૈસા કમાય તો બધું થશે, પુનનો ઉદય છે કે નહીં? વર્તમાનમાં તો નથી કમાતો. આ જગતની બધી જ વ્યવસ્થા પુન પાપ અનુસાર એના મેળે ચાલે છે. તને એનો વિશ્વાસ હોવો જોઈએ. ભલે આ ભૂમિકામાં કમાવાનો આજીવિકાનો વિકલ્પ આવે, પણ એની એક મર્યાદા હોવી જોઈએ. પછી પુન પાપ અનુસાર થશે, એની નિરંતર આકુરતા ન હોય. પૈસા ઈચ્છા મુજબ કમાય ત્યારે શું કરે? અભિમાન કરે કે મેં કમાણા, અને પૈસા જાય ત્યારે શું કે? નસીબમાં નહોતા. પણ જ્યારે કમાણો ત્યારે કેવું તો નસીબમાં હતા તો મેળા, ત્યાં કેમ હોશિયારી પોતાની આડી આવે છે? આ જીવનું ક્રેડિટ હંમેશા પોતાને લેવી છે અને દોષ છે એ બીજાને દેવાની ટેવ પડી છે. ખરેખર પોતે પોતાની કોની મૂર્ખામી ઉપર હસવું છે? પોતાની. કે સમયે સમયે હું કેવો ઠગાવ, મૂર્ખામી કેવી કરું છું એમ અહીંયા કહે છે કે આ બંધ તત્વની ભૂલ કેવી રીતે કરે છે. કે અઘાતી કર્મના ફળ, પૂર્વના પુનપાપના અનુસાર પદાર્થો સંયોગ વિયોગ રૂપ અવસ્થાઓ થાય છે. મિથ્યા દ્રષ્ટિ જીવ તેને અનુકૂળ પ્રતિકૂળ માની તેનાથી હું સુખી દુઃખી છું એવી કલ્પના વડે. કલ્પના કેટલી સાચી હોય, કેટલા ટકા ખોટી હોય, એવી જ આપણી આ માન્યતાઓ કલ્પના જેવી જ છે. સરસ મજાનો બેઠો હોય, નવરો બેઠો હોય, કલ્પના કરે રાખે કરોડ રૂપિયા કમાણાને મેલમાં બેઠો હોય, સપના આવે, પેટ ભરાઈ ગયું, બહુ ખાધું, પેટ ભરાઈ ગયું, સવારના ઉઠે શું થાય, સપનાની સુખડીએ ભૂખ ભાંગતી નથી. અને છતાં આપણે એવી જ કલ્પના કરીને ચોવીસે કલાક કલ્પનામાં રાચીએ છીએ. પેલું કદાચ આઈ થિંક બધા કદાચ સાંભળ્યું, શેખ ચલી નામ ને સાંભળ્યું, શેખ ચલી બધા જૂના, કદાચ શેખ ચલી તો કદાચ એક થઈ ગયો હશે, અત્યારના તો આપણને ક્યાં દેખાય શેખ ચલી. હવાઈ કિલ્લા બાંધે ને શેખ ચલી કહેતા ને, કેવા કિલ્લા બાંધતો, થોડું એવા કદાચ એક થઈ ગયો હશે. આપણે તો બધા એવી જ કલ્પનાઓ કરે રાખે છે, જેમ કે ને બાંધે એમ હવામાં મોટો કિલ્લો બાંધો ને હું મજાથી રહું છું. હવાના કિલ્લા હોય, રેતીના કિલ્લા હોય, કોઈ દી એમ આ જીવ પણ અજ્ઞાનતાથી અનુકૂળ પ્રતિકૂળ સંયોગ મળે છે, એમાં સારા ખરાબની કલ્પના શબ્દ એટલે વાપરો છે. એ હકીકત નથી, ઇટ્સ નોટ એ રિયાલિટી. કલ્પનાને આપણે હંમેશા કે કલ્પના ખોટી કલ્પના નહીં કર, જેવું છે તેવું ન વિચારવું તેનું નામ, ખોટું છે તેવું વિચારવું, જેવું છે તેવું ન વિચારવું તે કલ્પના છે. તો આ જીવ બંધ તત્વની ભૂલમાં પણ એવું કરે છે કે સંયોગો મેળા એમાં કોઈક અનુકૂળ માને છે, કોઈક પ્રતિકૂળ માની, તેનાથી હું સુખી દુઃખી છું એવી કલ્પના વડે રાગ દ્વેષ આકુતા કરે છે. આકુરતા શેમાં થાય છે, રાગમાં કે દ્વેષમાં, બેમાં, ઓછી વધારે શેમાં, દ્વેષમાં વધારે ને, રાગમાં ઓછી લાગે છે કે લાગતી જ નથી, વિચારવાનું. ભલે બધા માટે, એકને માટે નથી, આપણા બધા જ માટે છે. ખરેખર બોલીએ રાગમાં ઓછી નહીં, રાગમાં અને ખરેખર તો દ્વેષમાં ક્યાં લાગે છે, ખરેખર લાગે છે એને એવું જ ગુસ્સાથી કેવું હતું, એને તો માને એવું નથી. હંમેશા આપણે આપણા કસાયને પણ બચાવ કરતા હોઈએ છીએ. કસાય જે તીવ્ર જગતમાં પણ જે છોડવા જેવો કસાય જેને કહે, એને પણ આપણે બચાવ કરીને રાખીએ છીએ. દ્વેષમાં જો એને દુઃખ ન લાગતું હોય તો રાગમાં લાગવાની વાત તો હજી ઘણી દૂર. અહીંયા કે રાગ દ્વેષ બેમાં આકુરતા, સરખી આકુરતા છે. અનુકૂળતા છે તો ભોગવવાની આકુરતા છે, પ્રતિકૂળતા છે તો છોડવાની આકુરતા. આકુરતા બેમાં છે, થઈ શકે નહીં. સરસ ઘરમાં કંઈક બનાવ્યું હોય તો ખાવાની પણ આકુરતા છે કે નહીં, ભલે આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ. સારી વસ્તુ હોય તો સાચવવાની આકુરતા, ચિંતા છે કે નહીં, ચિંતા શેમાં થાય. પૈસા હોય તો કેવી ચિંતા, સાચવવાની, ન હોય તો છે ને, બેમાં ચિંતા તો છે કે નહીં. બેમાં જીવને આકુરતા છે, પણ એને ખરેખર કોઈ એ જાતનો વિચાર, જ્ઞાનને ખુલ્લું કરીને વિચાર કરે તો ખ્યાલ આવે કે નહીં, કે જગતમાં આ અનુકૂળતામાં હું સારું માનું છું, પણ એ ખરેખર સારું છે કે આકુરતા છે. તો રાગ દ્વેષ આકુરતા કરે છે. ધન, યોગ્ય સ્ત્રી, પુત્રાદિકના સંયોગ થતા રતિ, રતિ એટલે પ્રેમ કરે છે, સારું માને છે. રોગ, નિદ્રા, નિર્ધનતા, પુત્ર વિયોગ વગેરે થતા અરતિ કરે, ખેદ કરે, શોક કરે. અનુકૂળતા મળી, ધન, યોગ્ય સ્ત્રી, પુત્રાદિનો અનુકૂળ સંયોગ મળે તો રતિ પ્રેમ કરે છે. અને રોગ થાય, નિંદ્રા, નિર્ધનતા અને પુત્રનો વિયોગ એવું થાય, પ્રતિકૂળતા, તો તેમાં અરતિ કરે છે. પુણ્ય પાપ બંને બંધ કરતા છે. પુણ્ય અને પાપ કેવા છે? બંને બંધ કરતા છે. અને સમયસારમાં તો પુણ્ય પાપ અધિકારમાં તો એ વાત ખાસ કરી છે. પહેલી જ ગાથામાં શિષ્ય પ્રશ્ન કરે છે કે અમને તો પુણ્ય પાપના કારણમાં ભેદ લાગે છે, બેના ફળમાં ભેદ લાગે છે, બેના સ્વભાવમાં ફેર લાગે છે, પણ આચાર્ય દેવ કહે છે બંને ભાવ સમાન છે, તેનું કારણ સમાન છે, તેનું ફળ સમાન છે, અને બેનો સ્વભાવ સમાન છે. બે આકુરતાના સ્વભાવવાળા છે. બેનું ફળ શું છે? સંસાર છે. બેનું કારણ કોણ છે? શુભ કર્મ બંધાય કે અશુભ કર્મ, બેનું કારણ શુભા શુભાવ, બે આશ્રવ છે. પુણ્ય પાપ અધિકારમાં પુણ્ય પાપને બે સમાનપણે સિદ્ધ કર્યા છે. અને એના ઉપર જયસનાચાર્ય દેવે ટીકા કરી છે ને સમયસાર ઉપર, એમને જયસનાચાર્ય દેવે પુનપાપ અધિકાર પૂરો થયો ત્યારે શું લખ્યું? પાપ અધિકાર પૂર્ણ થયો. શું લખ્યું છે? અધિકાર કયો ચાલે છે? પુનપાપ. અને એમાં છેલ્લે શું લખ્યું? શિષ્ય પ્રશ્ન કર્યો, આચાર્ય દેવ આપ તો પુનપાપ અધિકારની ટીકા કરો છો, છેલ્લે શું કામ લખ્યું પાપ અધિકાર? કે જે પુણ્ય આત્મામાંથી પતિત કરાવે, આત્મામાંથી છોડાવે, પુણ્યને અમે સારું કેમ કહીએ? માટે પુણ્ય પણ પાપ છે. પુણ્યથી શું થાય? સ્વરૂપમાંથી ખસી જાય છે. શુભરાગ થતા પણ એ આત્મામાંથી હટી જાય, તો આત્મામાંથી જે દૂર કરાવી ભાવ સારો હોય એમ કરીને આચાર્ય દેવ કે આ પાપ અધિકાર પૂરો થયો. અને યોગસારમાં તો આવે છે ને પાપને પાપ.